संसार नियमसार पंचाशिकाएं संग्रह अने अष्टपावर जे सोनगढ़ में पंच परमागम मंदिर में पांच आगमों कोतरायेला छे एमां एक त्रण मुख्यतः आपणे जो विचार करिए समयसार प्रवचन सार अने नियम सार नाम उपरथी शुं सब्जेक्ट केवो लागतो हशे दरेकमां सार शब्द तो त्रणेयमां छे ज એમાં સમય એટલે કે છેચ્છ દ્રવ્ય પણ લઈ શકાય છે અને જીવ પણ લઈ શકાય એમાં સ્વયં અમૃતચંદ્રાચાર્યદેવ બીજી ગાથામાં સમય એટલે જીવ લીધો છે અને ત્રીજી ગાથામાં સમય એટલે છેચ્છ પદાર્થ તો આપણે અહીંયા જીવ લઈએ જેને પહેલા જ કળશની અંદર અમૃતચંદ્રાચાર્યદેવે નમઃ સમય સારાય કહીને કર્યું તો સમય એટલે જીવ નામનો પદાર્થ અને સાર એટલે દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મથી રહિત બીજી ભાષામાં કહીએ અશુદ્ધતા અને અશુદ્ધતાના નિમિત્તોથી રહિત એનું નામ છે શુદ્ધ અને અહીંયા સમય એટલે આત્મા એટલે સમયસાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા પછી પ્રવચન સાર એટલે એમાં પણ શબ્દો છે પ્ર વત્તા વચન અને સાર ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે એ ઉત્કૃષ્ટપણે અખંડપણે એકાક્ષરીપણે એ આત્માની વાત કહે છે તો એ જે ભગવાનની દિવ્ય ધ્વનિ એ પ્રવચન છે અને એમાંથી સાર ગ્રહણ કરવા યોગ્ય કે એમાંથી સાર કોણ છે ખરેખર એક વિચાર કરીએ કે સાર ગ્રહણ કરવા યોગ્યને કહેવાય છે છાશમાંથી વલોવીએ તો માખણ નીકળે તો છાશ તો ઘણી હોય માખણ થોડું હોય પણ કોને ગ્રહણ કરીએ કોઈની વાત બહુ મોટી કલાકની હોય પછી છેલ્લે શું કરે એનો સારાંશ આપતા હોય તો ભલે આટલું લાંબો ખ્યાલ નથી પણ આટલો સારાંશ ખ્યાલ આવી ગયો તો એમ અહીંયા પ્રવચન સારનો સાર અને ત્રીજું નિયમ સાર જો એમાં બે રીતે ત્રણ શાસ્ત્રમાં વિચારીએ તો સમય સારી શું છે આશ્રયભૂત ધ્યેય તત્વની વાત છે પ્રવચન સાર છે કઈ રીતે તારે કરવું છે એનું જે સમજાવવા માટેનું વાણીથી વર્ણન એ પ્રવચન સાર અને તારે શું કરવા યોગ્ય કાર્ય છે એ નિયમ સાર છે સમય સારી શું છે આશ્રયભૂત તત્વની વાત છે ધ્યેય તત્વની વાત છે અવલંબન લેવા યોગ્ય નીત છે જેને ઉત્પાદવય ધ્રુવમાં કે ધ્રુવ તત્વ કહીએ અને એનું વર્ણન અને કોઈ પણ કાંઈ હોય તો બે રીતે હોય એ જ્ઞાન દ્વારા જાણવાનું અથવા વાણી દ્વારા સમજીનવાનું બે પ્રકાર છે બીજા વાણી દ્વારા સમજાવે છે પોતે જ્ઞાન દ્વારા જાણે અને એ રીતે વિચાર કરીએ તો સમયસારમાં બીજો જે કળશ છે ને એમાં શું લખ્યું છે અનંત ધર્મણી તત્વમ અને એને કેનાર કોણ છે અનેકાંતમય મૂર્તિ એમાં બે છે ને અને પછી જયચંદજી એના શ્લોકાર્થમાં ભાવાર્થમાં શું લીધી બે પ્રકારની સરસ્વતી મૂર્તિ એક જ્ઞાનમય અને એક વચનમય કારણ કે કોઈ પણ પદાર્થ વિશે આપણે જો જાણવું સમજવું હોય તો બે રીતે વાણી દ્વારા કહેવાય છે અને જ્ઞાન દ્વારા જણાય છે તો એ બે રીતે તો અહીંયા પ્રવચન સારી શું છે વાણી દ્વારા અને કોને બતાવે છે સમયસાર શુદ્ધાત્માને તો એની પ્રાપ્તિ થાય તો અચ્છા શેનાથી થાય એ પ્રાપ્તિ થાય તો શું થાય નિયમ સાર નિયમ અવશ્ય નિશ્ચિત આમાં આપણે આવી ગયો હશે ત્રીજી ગાથા નિયમથી નિશ્ચિતપણે ચોક્કસપણે જે કરવા યોગ્ય કાર્ય સમયસારમાં કોણ છે અવશ્ય અવલંબન લેવા યોગ્ય જેને પાંચ છઠ્ઠી ગાથામાં પ્રશ્ન પૂછ્યો છે એવો શુદ્ધાત્મા કોણ છે જેનું સ્વરૂપ જાણવું જોઈએ તો એ આશ્રય લેવા યોગ અવલંબન લેવા યોગ તત્વની વાત અને નિયમસારમાં કરવા યોગ્યની વાત છે તો બેમાંથી કયું સારું એમ એક આશ્રયભૂત છે અને એક વેદન માટે છે શું છે કોઈને પણ આશ્રય અવલંબન લેશું કોઈ પણ કાર્ય કરશું અંતે શેના માટે હોય છે ફળ માટે ફળ એટલે વેદન કોઈ પણ બીજ વાવી અથવા ધંધો કરી ટર્નઓવર કરીને પણ અંતે શેનું હોય છે તો જીવનમાં ક્યારેય પણ આશ્રય તત્વની જેમ જીવનમાં મુખ્યતા સદાય રહેવી જ જોઈએ કારણ કે ધ્યેય તત્વનું એક સમય પણ જો અવલંબન મુખ્યતા છૂટી તો આખો માર્ગ જ છૂટી જવાનો. પણ એ અવલંબન લઈને પ્રાપ્ત શું કરવું છે? ફળ વેદન. તો એના માટે કોણ છે? નિયમસાર. અને ત્રીજી ગાથા આવી હતી ને, વિપરીતના પરિહાર અર્થે સાર પદ, તો એ અવશ્ય કરવા યોગ્ય. તો ફરીથી આપણે વિચારીએ, રત્નત્રય તો કુંદકુંદ આચાર્ય દેવ કીધું એ જ નિયમથી કરવા યોગ્ય છે. બીજી ગાથામાં નિર્વાણ એ એનું ફળ મોક્ષ છે અને મોક્ષનો ઉપાય રત્નત્રય. તો એ કેમ હશે કરવા યોગ્ય? રત્નત્રય કેમ હશે? કેવી રીતે આપણે ઓળખીએ કે આ કરવા યોગ્ય અવશ્ય, આવશ્યક જેને કહીએ ને, એ કેવી રીતે નક્કી થાય? જેના કરવાથી ફળરૂપે આનંદનું વેદન આવે એ શું છે? કરવા યોગ્ય કાર્ય છે. જે કરવાથી જેના ફળ સ્વરૂપે શું છે? એક કર્મરૂપ ભાવ છે અને એના ફળમાં ભોગતારૂપ ભાવ છે. તો એનું નામ તો એ રત્નત્રય છે. એના જ ફળમાં અતિન્દ્ર, એટલા પોતામાં જ વર્તમાનમાં અતિન્દ્રિય આનંદનું વેદન છે અને એની સાધનાની પૂર્ણતા થશે તો પૂર્ણ આનંદનું વેદન. તો માટે રત્નત્રય કેવું છે? એ કરવા યોગ્ય કાર્ય નિયમ છે. અને એમાં એક સાર શબ્દ એટલા માટે હું કે ઓલામાં જે હતું દ્રઢકર્મ ભાવ, અહીંયા કોને માટે લીધું? નિશ્ચય રત્નત્રય છે એની સામે વિરુદ્ધના પર્યાર. તો વિરુદ્ધ એટલે કોણ લેશો? મિથ્યા દર્શનના ચારિત્ર. એ વિરુદ્ધ નથી, સમ્યકની સામે મિથ્યા વિરુદ્ધ નથી. ના તો નહીં જ પડાય, ના તો નહીં જ પડાય. જો આખી એક શૈલી સમજવા જેવી છે. સમ્યક અને મિથ્યા છે એ પરસ્પરના અભાવપૂર્વકની વાત છે. અહીંયા મોક્ષ માર્ગમાં બે સાથે હોવા છતાં બે વિરુદ્ધ છે એ દેખાડવું છે. ઓલા બે કેવા છે? સમ્યક ને મિથ્યા કેવા છે? નો ડાઉટ વિરુદ્ધ જ છે, પણ એ કેવા છે? આધર ઓર, જેને કહે ને એક સાથે ક્યારેય નહીં હોય. અને અહીંયા આચાર્યદેવને કહ્યું છે કે એક સાથે, અને તો નિશ્ચિત છે, અધુરાસ છે, માર્ગ છે, તો જેટલી સાધના છે તો સાથે હજી બાકી. તો બે હોવા છતાં પણ એ તને બાધક રૂપ છે, એ બંધમાર્ગ રૂપ છે, આકુરતા રૂપ છે. તો વિપરીતના પર્યાર, તું નિયમ કરીને તારી સાધનામાં બાધક, ભલે અસ્થિરતાનો રાગ પણ બાધક છે, એ ટળે એના માટે વિપરીતના પર્યાર અર્થે સાર પદ યોજેલ છે. તો એ બે સાથે છે પણ એમાં ક્યાંય વ્યવહારમાં તું અટકતો. તો એ રીતે ત્રણેય પરમાગમ એ છે. એ રીતે આગળ વિચાર કરી લઈએ તો આવું જ્યાં કરે છે, પ્રવચન સારના સારભૂત સમયસારનું અવલંબન લઈને નિયમસારને જે પ્રગટ કરે છે, તો એને પંચાસ્તિકાય સહિત છેદ્રયોનું જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટ થઈને એને અષ્ટગુણની પ્રાપ્તિરૂપ અષ્ટપ્રાવ્રતની એ પ્રાપ્તિ થાય છે. એ પંચ પરમાગમ છે. એમાં આપણે નિયમસારમાં અત્યારના હવે એક વિચાર આવે. જીનવાણી છે, ચાર અનુયોગમય છે. અહીંયા નિયમસારમાં મુખ્યપણે કઈથી આપણે ઓળખશું? મુનિરાજ બહુ સેનાથી, કારણ કાર્ય, કારણ કાર્યની શૃંખલા આખી જેને કહીએ. તો કારણ કાર્યની શૈલી અથવા એમાં કારણ કાર્યમાં નિમિત્ત નૈમિત્તિકથી પણ લઈએ આપણે, તો ચારેય અનુયોગમાં પ્રથમાનુયોગ છે એમાં શેની શૈલીથી ચાલે? ઉપચારથી કારણ કાર્ય, બાકી ખરેખર નિમિત્ત નૈમિત્તિક કોની સાથે ચાલે? નો કર્મ સાથે. બધા એમાં 63 સાલ આખા પુરુષો હોય એનું જીવન, અને એના શેનાથી? સંયોગથી હોય. ચક્રવર્તીને આવશે તો 6 ખંડથી વાત ને એ રીતે. તો ન્યા કોના સાથે? નો કર્મ સાથે છે નિમિત્ત નૈમિત્તિ. આર્થિક ઉપચારથી કારણકાર લઈએ. એવી રીતે બીજો અનુયોગ કયો છે? કર્ણાનુયોગ. એમાં કોની સાથેના? દ્રવ્યકર્મ. ઓલું નો કર્મ આવ્યું, હવે કોણ આવ્યું? દ્રવ્યકર્મ આવ્યું. પછી ચરણાનુયોગમાં કોની સાથે હોય છે? ભાવકર્મ. તે વખતની ભૂમિકાના શુભ રાગનું. અહીંયા અધ્યા દ્રવ્યાનુયોગમાં કોની શૈલીથી ચાલે? એમાં કારણ કાર્યની સંધિ કેવી રીતે ચાલે? એમાં પણ મુખ્યતા અધ્યાત્મ લઈએ તો બે પ્રકારથી ચાલતી હોય. સામાન્યપણે આપણને સમયસારમાં આખો કર્તા કર્મ અધિકાર છે. તો અહીંયા કારણ કાર્ય છે ને, અહીંયા વધારે મુખ્યતા કારણ સુધી જીવ આવ્યું ને કાર્ય સુધી. જેમ ન્યા પણ એ રીતે કરતા કરતા એ કારણ છે અને કર્મ એનું કાર્ય જે છે. તો ત્યાં કેવી રીતે લીધું હોય? કે અજ્ઞાન ભાવ છે ત્યાં શું હોય છે? અજ્ઞાન ભાવ એનું શું છે? કાર્ય અજ્ઞાનીનો અને અજ્ઞાનીયનો કરતા છે ત્યાં એ શૈલી. એ જ કરતા કર્મમાં જ્ઞાન ભાવથી વિચાર કરીએ તો જ્ઞાનની કરતા છે અને જ્ઞાન ભાવ એનું કર્મ છે, ક્રિયા બે પ્રકારની એમાં આવે. પછી આગળ સર્વ વિશુદ્ધાન જઈએ તો 320 ગાથામ ક્યાં સુધીની વાત આવે? સમયસારમાં કરતા કર્મ અધિકારમાં બે પ્રકાર, અજ્ઞાનમય કરતા કર્મ પણ છોડાવવું છે અને જ્ઞાન ભાવનું કરતા કર્મ પણ સ્થાપિત કરવું. એના શરૂઆતમાં જ જયચંદજીએ લીધું અને પાછળ આવે ને જ્ઞાનીના સર, જેમ લોઢ સોનામાંથી સોનાના કુંડળ આદિ થાય અને લોઢામાંથી લોઢાને, એમ જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય અને અજ્ઞાનીના, તો ન્યાયની સાથે કરતા. હવે 320 ગાથામાં કરતા કર્મ પણ કેવી રીતે લીધું છે કે નહીં? ગાથા તો ખબર છે ને બધા, જેમ દ્રષ્ટિ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ, તેમાં તો શું લીધું? કારક નથી, કારણ નથી, કરતા નથી, એવું સિદ્ધ કર્યું છે. એમાં જયસેન આચાર્ય દેવે જે 320 ગાથાની ફેમસ છે ગુરુદેવ, એમાં ટીકામાં મોક્ષનું કારણ કોણ બતાવ્યું? ન્યા મોક્ષનું અહીંયા આપણને કરતા કર્મમાં આવશે કારણ શુદ્ધ, હમણાં વ્યાખ્યા તો આવી ગઈ, કારણ શુદ્ધ દ્રવ્ય છે, કારણ છે અને મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટ થાય એનું શું છે? કાર્ય છે. બેન કોની સંધિ બતાવી? કારણ કાર્ય કોની સાથે? ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય અને નિર્મળ પર્યાય સાથેનું બતાવ્યું. 320 ગાથામાં કોની સાથે લીધું? મોક્ષનું કારણ કોને બતાવ્યું? કોઈને કદાચ યાદ હશે તો ત્યાં ઔપસમિક સાયોપસમિક સાયિક ભાવને મોક્ષનું કારણ કીધું છે, ત્રિકાળી દ્રવ્યને નહીં. કારણ કે અકારક દેખાડવો છે, અવેદક દેખાડવો છે. જો આ રીતે શૈલી શું હોય છે? ક્યારેક કોની કારણ કાર્યની શૈલીમાં શું હોય છે? આશ્રયભૂત જો તત્વની વાત આવશે તો ત્રિકાળી દ્રવ્ય કારણ હશે અને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય એનું શું છે? કાર્ય છે. અને જ્યાં ત્રિકાળી દ્રવ્ય અકારક છે, અવેદક છે, નિષ્ક્રિય છે, એમાં 300 એની મુખ્યતા છે ને, તો એમાં શું કહે? એ કોઈનું કારણ થતું તો મોક્ષ તો થાય છે. તો કે મોક્ષ પહેલાંની પર્યાય એ ક્યાં હોય છે? ઔપસમિક હોય, ક્ષાયોપસમિક અને ક્ષાયિક, અથવા એને કહે મોક્ષ માર્ગ એના એ રીતે. તો એનાથી કોની વાત લીધી? બે પર્યાયોની, ઉત્તર પર્યાય ને પૂર્વ પર્યાયની સંધિ લીધી. જેને બીજી ભાષામાં કહીએ, બે પ્રકારના કારણ છે ને, એક નિમિત્ત કારણ ને એક ઉપાદ, અને ઉપાદાન કારણમાં પણ બે પ્રકાર, ત્રિકાળી ઉપાદાન અને, તો હવે તો ખ્યાલ આવી ગયો ને, શું લીધું? શું લીધું? 320 ગાથામાં ક્ષણિક ઉપાદાનની આવી, પૂર્વ પર્યાય મોક્ષ માર્ગની ને ઉત્તર પર્યાય મોક્ષની. અને અહીંયા નિયમસારમાં જે કારણ કાર્યની ચાલે શીખવાની છે, ત્રિકાળી ઉપાદાન. એટલે જ્યાં જે દરેક પોતાની પોતાની શૈલીથી આખી વાત એ હોય છે. એક એ તત્વની શું કહેવાય? એક લીલા છે અપેક્ષાઓ, બધી અપેક્ષાથી બે વાત છે. ક્યાંય એકાંત એક બહુ જ વિચાર વગર આ બધાના જવાબ તો જ્યારે હોય ત્યારે હોય, ઉપાદાન કારણમાં કોઈ કે ના, ત્રિકાળી ઉપાદાન જ એક કારણ લેવાય તો શું હોય? નિયમસારની શૈલીથી તો શું દોષ આવે? એકાંતો છે તો છે જ, પણ એકાંતે કોઈ એક જ માને તો શું દોષ આવે? ત્રિકાળી કારણ તો અનાદિનું છે તો કાર્ય કેમ ન પ્રગટ થયું? જો એકાંત એક જ કારણ માનો તો તમારી પાસે તો ક્યારથી છે? ક્યારથી શું પૂછો છો? અનાદિનું છે તો કાર્ય કેમ ન થયું? અને જો એકરૂપ કારણ હોય તો પ્રણતિમાં વિવિધતા કેમ આવે? બીજું, આ બધા ગુરુદેવસિંહના પ્રવચનોમાં આવતા ન્યાયો, એક બહુ જ વિચારવા જેવું છે. ગુરુદેવસિંહ ભલે આપણને એમ લાગે ખાલી નહીં ને, બધું લોજિક ને બધું ભેણા હશે ને ખાઈ, ત્રિકાળી એકરૂપ છે જો સર્વથા એને જ કારણ માનીએ તો પર્યાયની અંદર વિવિધતા સુકામ પ્રગટ થાય છે. એકરૂપ કારણનું કાર્ય કેવું હોવું જોઈએ? એકરૂપ જ હોવું જોઈએ. અને ત્રિકાળી સદાય છે તો કાર્ય કારણ છે તો કાર્ય કેમ ન થયું? આ બીજી રીતે કહી લે, ચલો ખાલી અમે એકાંત શું માનશું? ક્ષણિક ઉપાદાન માનશું, એમાં શું વાંધો છે? કોઈને જેને પણ મોક્ષ થશે એને નિયમથી મોક્ષ માર્ગ પહેલાં હશે કે નહીં? નિયમથી હોય છે કે નહીં? જેમ મોક્ષ થાય તો ત્રિકાળીનો અવલંબન પૂર્ણ, એ પણ એક નિયમ છે. તો અમે તો કહીએ છીએ એકાંત એક જ માનીએ, એમાં શું વાંધો. ફરીથી એકાંત જો માનશું તો કોઈને મોક્ષ માર્ગ પ્રગટ થયા પછી લાંબો સમય લાગે છે અને કોઈને અલ્પ સમય. શા માટે? બહુ સિમ્પલ આપણે લઈએ છીએ, ઘણીવાર ઋષભદેવને 24 તીર્થંકરોમાં વિચાર કરીએ તો મુનિ દશામાં સૌથી વધારે કાળ ક્યાં ગયો? ગ્રસ્થ દશામાં ચલો હજી માની, પણ મુનિ દશામાં કોઈને નિરાત હતી ને કે ના વહેલું મોડું થાય આપણને ચિંતા નથી, એવું હશે. 1000 વર્ષ આપણા માટે તો બહુ લાંબો કહેવાય, ભલે તે વખતમાં પૂર્વના આયુષમાં કાંઈ નહોતું, પણ અને મલ્લી મુનિરાજને કે શું છે આ, શેમ ભરત ચક્રવર્તી ન લે તો હજી અલ્પ લે, આ શું દેખાડે છે? બે જ વિચાર આપણે સ્વીકારવું, એક આશ્રયભૂત તત્વ ત્રિકાળી પણ ઉપાદાન છે, એવી જ રીતે કોણ છે, ક્ષણિક ઉપાદાન છે. અને ક્ષણિક ઉપાદાનને પાછા બે પ્રકાર છે. નહીં આ બધું એમ ન સમજવું, આ તો બધું શેમાં આવે, શેમાં આવે બધું પ્રશ્નોત્તરમાળામાં, અમે તો થોડું એ બધું પ્રિલિમનરીમાં આવે ને, આ પહેલું એ પાકું થોડુંક હશે ને તો બહુ સહેલું આ સમજવું. હવે કોઈ કે એકાંતે પૂર્વ પર્યાય, તો બધું ગુરુદેવસિંહને આવતો હોય છે આમાં તો ખાસ. જો પૂર્વ પર્યાયને તમે એકાંતે કારણ માનો તો જેનો અભાવ થાય એમાંથી ભાવ કેમ આવે? સ્વયં જેનો અભાવ થાય એ ભાવનું કારણ કેમ બને? અને જેનો અભાવ થયો મોક્ષ માર્ગનો, રત્નત્રય જે કહો એ શું હતું, પૂર્ણ કે અપૂર્ણ? સ્વયં અપૂર્ણ અને ફળ એનાથી મળે પૂર્ણ, એમ કેમ બને? એટલે આ બધી સાથ સાથે તો અંતે ક્યાં પહોંચ્યું છે, અંતે ક્યાં પહોંચ્યું છે, તત્ સમયની યોગ્યતા. આ કેમ અત્યારના કેમ થયું, આ કાળે કેમ થયું, જગતમાં એક ત્યાં સુધી જો પહોંચશું ને તો વહેલા મોડાના વિકલ્પો છૂટી જશે. અને તો હું ફેરફાર કરવા માગું છું, કરી શકું છું, મોડું થાય ને હું વહેલું કરાવી દઈશ ને, કેટલા વિકલ્પોના કર્તૃત્વના મોટા બોજામાં આ બચી શકાય એવું છે. તો એ તત્સમયની યોગ્ય, અને એટલા માટે આ ને યોગ્યતા એવ શરણમ. બધા વિકલ્પોને જો શાંત કરવા હોય તો કેમ થયું કે તે સમયની તે પર્યાયની તેવી જાતની યોગ્યતા. એમાં બે કાળ પણ આવે ને ભવિતવ્ય, તે સમય જે ભાવ છે એ ભવિતવ્ય છે અને તે કાળે થયું એ કાળલબ્ધિ છે. તો બેમાં તત્ સમય, સમય એટલે કાળલબ્ધિ અને યોગ્યતા જે થવાનો ભાવ, એ દરેક વિકલ્પને શાંત કરી દે છે. તો અહીંયા નિયમસારમાં આપણે ફરીથી કઈ શૈલીથી વાત ચાલે છે, મુનિરાજે લીધી છે કારણ કાર્ય, અને કારણ કાર્યમાં પોની છે ત્રિકાળી ઉપાદાનને સિદ્ધ કરી. જે જે પ્રણતિમાં નિર્મતા પ્રગટ થાય છે એ સૂચવે છે કે સ્વભાવગત એમાં સામર્થ હોવું જોઈએ અને તો જ પ્રગટરૂપ થાય છે. શક્તિ વગર ક્યારેય વ્યક્તિ નહીં થાય આપણને. અને તો તારે જો વ્યક્તપણામાં આનંદ જોવે છે, સુખ શાંતિ અકસાય જોવે છે, અને એટલા માટે તો એમણે જે આખા અધિકારો કુંદકુંદ આચાર્યદેવ લીધા અથવા પદ્મબલધારીદેવ એને કર્યા, તો એ બધા ક્ષેના લીધા કાર્ય, અને કાર્ય થાય છે એનો અર્થ કે કારણભૂત તત્વ પણ ત્યાં બિરાજમાન છે. આશ્રયભૂત તત્વ વગર તને આ પ્રગટતા એમાં થતી નથી. તો એ નિયમસાર હવે આ વાત દરેકને સ્વીકારે ખબર છે કે આ કુંદકુંદ આચાર દેખવાના માટે રહીશું છે, નિજ ભાવના નિમિત્તે છે ને. છેલ્લી ગાથા 100 ને હવે નિયમસાર થોડું ખોયલું તો હશે ને ક્યારે, 187 નંબરની ગાથા છે, એની આગળની 186 નંબર જોઈએ આપણે, પછી આપણે જઈશું. આ તો એક થોડું નિજ ભાવના નિમિત્તે જે બનાવ્યું છે એના વિશે. 187 નિજ ભાવના અર્થે રચીએ તો 187, પછી 362 પાને 186 જોઈએ આપણે, મૂળ પદ્યાનુવાદ જ જોઈએ. પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે. વિચારવા જેવું છે, 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય દે કે હવે કાળનીશમાં શું થાય છે, જીવોની પાત્રતા જ ઘટતી જાય છે, ક્ષોભસમ તો ઘટે છે પાત્રતા ઘટતી જાય છે. એમાં આમાં ત્રણ વાત આપણે લઈએ, સુંદર માર્ગ એક પહેલું વાત, ત્રણ પહેલી લાઇનમાં ત્રણ વાત. સુંદર માર્ગ એટલે શું છે? આ નિર્દોષ મોક્ષ માર્ગ, વિતરાગ શાસનનો મોક્ષ માર્ગ. હવે બીજું, નિંદા કરે એ તો દરેકને છે, નિંદા એનો વિરોધ કરે, બધું જ કરે. અને ત્રીજું, સેના વડે કરે? આવો શબ્દ કેમ વાપરો? સુંદર માર્ગ છે, એની કોઈ નિંદા કરે અને સેના વડે કરે, આવી રીતે કહીને શું કહેવા? ત્રણ પોઈન્ટ થઈ ગયા. સુંદર માર્ગ, નિંદા કરે અને ઈર્ષા વડે, શું થયું એનું? કોઈની છે ને બે રીતે ટીકા થઈ શકે છે, એનામાં એવો દોષ હોઈને કહી શકાય, અને કોઈનો દોષ ન જડે તો શું થાય? ઈર્ષા થશે. આ સુંદર માર્ગ છે, વિતરાગ માર્ગ છે, એમાં ક્યાંય અશુદ્ધતા કે લૂપ હોલ્સ કરનારને ક્યાંય મળે એવી, અને તેથી એની પાસે શું હોય? ઈર્ષા સિવાય બીજું શું હોય છે? આમાં અમૃત પદ્મબલધારી દેવે તો એની ટીકામાં ઘણું લીધું, પણ કુંદકુંદ આચાર્ય દેવ તો હવે આ કોને માટે વાત હશે? પોતાના માટે કે આપણા માટે હશે? એમને તો કોઈ પ્રશ્ન જ નથી આવું. આવું આવું કોઈ તને કરશે એટલે મળવાના જ છે તને, અને અત્યારના આપણને મળે જ છે, તો તું શું કરજે? તે ના સુણી વચનો કરો ન. જો આ કોના માટે આવ્યું? આપણા માટે. ભલે આચાર્યદેવ પોતાની ભાવના માટે એ જ મુખ્યતા, પણ સાથે 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 વિચારવા જેવું છે, આપણી પણ કરુણા હોવાથી થોડુંક આમાં બધું કહી દીધું. શું કહી દીધું છે? પોતાને માટે તો કોઈ પ્રશ્ન જ નથી કે એને કંઈ થાય, પણ આપણા માટે કે આ 2000 વર્ષની પછી પણ, તો આ વાત તેના સુણીને વચનો કરો ન અભક્તિ. તો ક્યારે પણ વિતરાગ માર્ગની, જીન માર્ગની, જીન શાસનની ક્યારેય અભક્તિ કરીશ નહીં. આમ કહીને શું હજી કહેવા માગે? એના વચનો સુણી, વચનો સાંભળે તો પ્રશ્ન જ નથી, કોઈના વચનો એવા સાંભળીને. હવે એના વચનો એવા હોય, કુતર્ક સાથે ના હોય, જવાબ આપણે ન આપી શકીએ, તો એ આચાર્ય દે કહે છે અભક્તિ નહીં કરતો. હોય છે કુતર્કવાળા બધા હોય છે, આપણી પાસે એટલું જ્ઞાન અલ્પ પણ હોય છે, એનું કોઈ અધિક હોય છે, તો એની પાસે બીજું તો અપેક્ષા નથી સમજતો, એટલે ઈર્ષા વડે જ કરશે. અને એનામાં પદ્મમલધારી દેવતે એક અસ્થિ લીધી, જે એના સામેના પાનામાં ટીકાની છેલ્લી લાઈન 363 પાને, જીનેશ્વર પ્રણીત શુદ્ધ રત્નત્રય માર્ગ પ્રત્યે હે ભવ્ય. તાકોના માટે સંબોધન છે? આપણા માટે. ફરીથી કેવું છે? જીનેશ્વર પ્રણીત શુદ્ધ રત્નત્રય માર્ગ પ્રત્યે હે ભવ્ય. અભક્તિ તો નહીં કરતી, તો કુંકનાચાર, પણ પરંતુ ભક્તિ કર્તવ્ય છે. ખાલી નાસ્તે ન લીધી સાથે, તું ભક્તિ તારી ખાલી કોઈ કે એવું કંઈ નથી કે ભાઈ મેં ભક્તિ કરી એટલે બહાર, એમને તારા ભાવમાં તો બહુ માન રાખજે. મૌનપણે કદાચ રહેવાનો યોગ બને તો ચિંતા નહીં કરતો, પણ તારા અંદર ભાવોમાં તો આ વિતરાગ માર્ગ પ્રત્યે, જીન શાસન પ્રત્યે સદાકાળ શું હોવી જોઈએ? ભક્તિ જ હોવી જોઈએ. એટલે કોઈ એમ ન સમજ્યું કે આ માત્ર એમના માટે બનાવ્યું છે, આપણા માટે તો કાંઈ એમાં લેવા દેવા, ગુજરાતી કહે ને લેવા દેવા, એવું નથી, આપણા માટે પણ છે. હા, એટલો ફરક છે કે સમયસારમાં મુખ્યતા કોની વાત છે? શિષ્ય છે અને સામે આચાર્ય દેવ છે, પ્રશ્નોત્તરીના રૂપમાં છે. અને એમાં શ્રોતામાં પણ કેવો લીધો છે? 38 ગાથા પ્રમાણે વિચાર કરીએ તો કેવો શિષ્ય લીધો છે? અનાદિ મોરૂપ અજ્ઞાનથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ એના માટેની. તો એ આખી વાત હતી. અહીંયા પોતાની ભાવના માટે છે, પણ સાથે શિષ્યને પણ લઈ સમજાવવા માટે. અને એવું ન તો અત્યારના તો કોની વાત ચાલે છે? છ દ્રવ્યની ચાલી ને, ધર્માસ્તિક આય સુધી પહોંચ્યા ને આપણે, તો એ તો કયો કોના માટે છે? જો આખું નિયમસાર એટલે મોક્ષનો માર્ગ છે, પણ એના અધિકારથી જો વિચાર કરીએ તો અધિકારમાં આપણે પહેલી શેની વાત આવી? પહેલો જીવ અધિકાર, પછી આખો અજીવ અધિકાર જુદો છે. 20મી ગાથાથી લઈને 37, 1-19 છે, એમાં આપણે પહેલી ગાથામાં શું કર્યું? મંગલાચરણ કર્યું. અને મંગલાચરણમાં કોને યાદ કર્યા, નમસ્કાર કર્યા? મહાવીર પરમાત્માને. અને હું નિયમસાર કહીશ, કોણે કહેલું છે? બે લીધા છે, કેવળી અને શ્રુત કેવળી. સમયસારમાં ખાલી શ્રુત કેવળી કથિત છે, આમાં બે લીધા છે. તો એ કરીને પછી આ જીન શાસન કેવું છે કે જીન શાસનમાં બેની વાત છે. એક એક સાથે જોતા જઈએ તો ખબર પડશે. પછી થોડો વિસ્તાર લઈએ. જો પહેલી ગાથા આપણે લીધું ને, ચોથું પાનું, મહાવીર પરમાત્મા જીન છે ને, રમી ઉણમ જીણમ વીરમ, ચોથું પાનું, પહેલી ગાથા ચોથું પાનું, રમી ઉણમ જીણમ વીરમ. એટલે કોની વાત આવી? નિયમ સારનું મંગલાચરણ, એનું નામ રમી ઉણમ જીણમ વીરમ. જેમ સમય સારનું મંગલાચરણ, વંદિતો સવ સિદ્ધ. પછી નિયમ સારનું, કુંદકંદ આચાર્ય પ્રતિજ્ઞા કરે છે તો એના માટે ક્યાં શબ્દો છે? વોચ્છામી હિણમ સારમ, હિણિયમ સારમ. જેમ સમયસારમાં છે વોચ્છામી, સમય પાવડમ, બે રીતે છે. તો એ રીતે ત્યાં કરી અને એ વાત. તો હવે આ જે શાસ્ત્ર કહેશું નિયમ, તેમાં કોની વાત કરશું? એ બીજું ગાથા પાનું છઠ્ઠું, કે ક્યાંય પણ માર્ગ જીન શાસનમાં બેની વાત હોય છે, શું હોય છે? માર્ગ ને માર્ગ. આમાં તો કાંઈ આવી નહીં ત્રિકાળી દ્રવ્યની ને એવી રીતે કાંઈ વાત ન આવી. આ તો બે પર્યાયની વાત આવી, માર્ગ અને માર્ગનું ફળ. બે કોણ આવ્યું? ત્રિકાળી દ્રવ્ય આવ્યું કે પર્યાય આવી? નિર્મળ પર્યાય. તો એનું હોય, ત્રિકાળી દ્રવ્યનું વાત ન હોય. અરે પેલા માર્ગ ને માર્ગ ફળ કોના આશ્રય પ્રગટ થશે? આશ્રયભૂત તત્વ વિના કોઈ જ પ્રગટ નથી થવાનું. તો એની સાથે સંકળાયેલું બધું જ આવશે. અને માર્ગ ને માર્ગ ફળ કીધો તો માર્ગ ફળ મોક્ષ છે, તો એનો વિરુદ્ધ બંધના અભાવપૂર્વક થશે. અને માર્ગ ફળમાં, માર્ગમાં કોણ છે? સંવર ને નિજરા છે. સાત તત્વથી વાત લઈએ, માર્ગ ફળમાં મોક્ષ છે તો એ કોના અભાવપૂર્વક છે? બંધ. આવી ગયું બંધ અને મોક્ષ. અને માર્ગમાં કોણ છે? સંવંધી જાતે, એનો વિરુદ્ધ કોણ છે? આશ્રય બંધ. પણ એક નિજરાની સામે એક દેશ છે, મોક્ષની સામે સર્વ દેશ બંધનો અભાવ. તો એ પણ આશ્રયને બંધ આવી ગયા. અને તો એ માર્ગ ને માર્ગ ફળ કોના આશ્રય પ્રગટ થશે? જીવના. તો જીવ તત્વ આવ્યું. અનાદિ કેમ ના આવ્યો, બંધ કેમ આશ્રય થતા? કે જીવને ભૂલીને બીજા અજીવમાં કર્યો. આ રીતે આવી જશે બધા સાથે. તો એ રીતે આખું માર્ગ ને માર્ગ ફળમાં દ્રવગુણ પર્યાય સાત તત્વ, એમાં પુન પાપ ઉમેરો તો નવ તત્વ, એ બધું જ એ આવી. તો આ રીતે તો આમાંથી આપણને હવે કહે છે ત્રીજી ગાથામાં નિયમ સાર ગાથાનો અર્થ કરે છે કે નિયમથી કર્તવ્ય. ફરીથી આપણે નિયમ સારી કોના માટે છે એટલે કોનું બતા? કરવા યોગ્ય આવશ્યક શું છે આપણે શું જાણ્યું છે? અવલંબન લેવા યોગ્ય તત્વની ખબર છે કે કરવા યોગ્ય કર્તવ્યની ખબર છે? બહુ જ વિચારવા જેવું છે. એક કંઈ ખબર નથી. ખબર હોત તો એકનું ખબર હોત તો બીજાની સાથે ખબર પડી જાય. સ્વની ખબર પડે તો પર કોને કહેવાય ખબર પડે, અને પર કોને જાણ્યો તો સ્વ કોણ છે પણ ખબર પડે. નહીં તો પર ક્યારે કોઈને કહેશું આપણે? બીજું પર એટલે બીજું કોને કહેશું? એ જેવો ભાગ પાડ્યા તો બીજું કોણ છે તો ખબર હોવી જોઈએ કે નહીં? એમ અહીંયા આખું આપણને કે નિયમસા કરવા યોગ્ય, અને એનો જે તે જ વખતે ભૂમિકામાં તે ભૂમિકાને યોગ વ્યવહાર રત્નત્રય. પાંચમું ગુણ સ્થાન હશે તો અણુવ્રતના, મુનિદશા હશે તો મહાવ્રતના, ચોથું ગુણ સ્થાન હશે તો નવ તત્વની સાચા દેવશાસ્ત્રની તે ભૂમિકાનો યોગ. અને એના માટે અહીંયા હવે આ રીતે વાત કરીને ચોથો આપણી ગાથા થોડું ઉપરથી લઈને પછી લેશું નવમું પાને. હવે વાત તો આટલી સિદ્ધ કરી કે નિયમ, નિયમ એટલે આ જે કરવાયું કર્તવ્ય, એ શું છે? મોક્ષનો ઉપાય. શુદ્ધ રત્નત્રય એ મોક્ષનો ઉપાય, અને એના ફળમાં શું મળે છે? પરમ નિર્વાણ, મોક્ષની પ્રાપ્તિ થાય. તો હવે આચાર્યદેવ કહે છે, કુંદકુંદ આચાર્યદેવ, એ જે મોક્ષ છે અને મોક્ષનો માર્ગ શુદ્ધ રત્નત્રય અભેદરૂપ આત્માને, પણ એને સમજાવવા માટે શું કરવું પડે છે? ભેદ કરીને સમજાવવું પડે. આ જ પ્રશ્ન સમયસારમાં ક્યાં ઊભો થતો? છઠ્ઠી અને સાતમી ગાથામાં પ્રશ્ન એક હતો, એવો શુદ્ધાત્મા કોણ છે? તો છઠ્ઠી ગાથામાં શેનાથી બતાવ્યું? પર્યાય ભેદોથી રહીત એક નાયક ભાવ દેખાડ્યો. અને સાતમી ગાથામાં કોનાથી? ગુણ ભેદથી. તો પછી હવે આગળ આઠમી ગાથા કે શું કરીએ ભાઈ, આવા અભેદ તત્વ સુધી તારે પહોંચવું છે, પણ એને બતાવવા માટે શું કરવું પડે છે? ભેદથી સમજાવવો પડે છે. ભાષા શ્રોતાની હોય છે, શ્રોતા કઈ ભાષામાં, અને ભાવ વક્તાના હોય છે. તો એને આ કીધું કે આત્મા બતાવવો છે તો આત્મા આત્મા કહેતા કંઈ ખબર નહીં પડે. તો શું વ્યાખ્યા કરી? જે શરીર પરિણામને પ્રાપ્ત હોય, આઠ કર સંસાર દશામાં આઠ કર્મથી સહિત હોય, એ વ્યાખ્યા. તો શું એક બહુ જ વિચારવા જેવું છે, સમયસારમાં એક આત્માની ભેદથી પણ વ્યાખ્યા જુદી રીતે છે. પ્રથમાનું યોગ હશે ને ત્યારે તો શેની વાત આવશે? ચક્રવર્તી, જ્ઞાની, ધર્માત્મા જે કોઈની વાત હશે, શેનાથી? તીર્થંકરની. તીર્થંકર છે જેને કહેવા હોય છે સમસણ આદિ વૈભવ હોય છે, ચક્રવર્તીના વૈભવ હોય છે, આ બધે ન્યાથી વાત કરશે? કર્ણાન યુગમાં કર્મોની છે, હરિયન ભગવાનને ચાર ઘાતી કર્મનો નાશ થયો, અઘાતી છે, સિદ્ધ ભગવાનને નાશ થયો, ન્યાથી વાત આવશે? ચરણાન યુગમાં તે ભૂમિકાના. અહીંયા કહે છે સમયસારમાં પહોંચ્યો છે, આત્માને ભેદ કરીને સમજાવો તો કહેશે અમારે તો આટલો જ ભેદ હોય. શું ભેદ એમાં લખ્યો છે? દર્શનના ચારિત્રને જે સદા પ્રાપ્ત હોય તે આત્મા છે. તો અહીંયા તો આપણને કે અહીંયા પહેલું કોની વાત કરવી છે? ફરીથી ન્યા કોની વાત હતી? આત્માને ભેદથી. અહીંયા હવે કોના ભેદથી વાત કરશે ચોથી ગાથામાં? એ ત્રણેયનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ. એ ત્રણેયનું એટલે કોણ? મોક્ષનો ઉપાય, રત્ન શુદ્ધ રત્ન છે ને, રત્નત્રય, એનો મોક્ષ પર. મોક્ષના ત્રણ ભેદ નથી, શેના ભેદ છે? ઉપાયના નિયમથી કરવા યોગ્ય જે રત્નત્રય છે એના ત્રણેયનું ભેદથી વર્ણન કરશે. અને એ ત્રણ ભેદ એના માટે પાંચમી ગાથા છે. જો છે આપ્ત, આગમ અને તત્વ, આવી ગયા ત્રણ. કોની વાત ફરીથી? નિયમ સાર છે. ફરીથી હજી વિચાર કરીએ, જીન શાસનમાં માર્ગ ને માર્ગફળનું કથન છે. તો અહીંયા માર્ગ અને માર્ગફળનું આમાં નિયમસારમાં આવવું જોઈએ ને. બીજી ગાથામાં કહે છે આવવું જોઈએ ને. તો માર્ગની ક્યાં વાત છે અને માર્ગફળની ક્યાં ક્યાં વાત છે? કે ના હજી ચાલુ પૂરું થશે પછી ખબર પડશે, હજી શરૂઆતમાં જ છે. પાંચમા અધિકારથી લઈને અગિયારમા અધિકાર સુધી માર્ગની વાત છે. શું છે? પરમાર્થ પ્રતિક્રમણ પાંચમો અધિકાર શરૂ થાય છે ન્યાથી લઈને અગિયારમા સુધીના છે. ખાલી ચલો હજી પાના ફેરવવા હોય તો ઇન્ડેક્સમાં જો અધિકાર ખાલી નામ જ વાંચે એટલે ખ્યાલ આવી જશે. આગળ ઇન્ડેક્સ છે ને, શરૂઆતનું જે છે પાના એમાં 21મું પાનું છે, એમાં પહેલાં ખાલી અધિકારથી જ વિચાર કરી. 21મું પાનું વિષય અનુક્રમણિકા, પહેલો જીવ અધ્યય. કારણ કે આ માર્ગ ને માર્ગફળનું છે જીવનું, પહેલાં જીવની તો વાત કરવી જ પડશે ને. અને એમાં ખાલી એકલો જીવ નથી, સાથે કોણ છે? કારણ કે આપ તો આગમ અને તત્વ દેખાડવાના છે, તો તત્વમાં તો બે આવશે, જીવ અને હજી બે આવશે, એની સાથે સંકળાયેલું બધું આવશે. હવે ત્રીજો શુદ્ધ ભાવ અધિકાર. તો જીવ અધિકાર અને આ શુદ્ધ ભાવ અધિકાર શું ફરક પાડ્યો? જીવ અધિકાર તો આવી ગયો, પછી આ શુદ્ધ ભાવ એટલે શું લેવું? સંવર નિજરા લેવું, મોક્ષ તત્વ લેવું, શુદ્ધ પણતી લેવી, શુદ્ધોપયોગ લેવું, કોણ લેવું? જો આખો એક વિષય વિચારવા જેવું છે. આચાર્ય દેવે પહેલું એક જીવને એક એસ્ટાબ્લિશ પહેલાં કર્યું, અને એના માટે હજી હવે ખરેખર અહીંયા વાત કરી. જીવ અધિકાર ચાલે છે અને આ અહીંયા તત્વમાં જીવ અને બાકીના પાંચ બધાની વાત આવ્યા, કારણ કે બાકી તો હજી અધિકારમાં એની વાત આવશે. પછી હવે જીવને ઉપયોગ લક્ષણ લઈને દસમી ગાથાથી જીવ અધિકાર ખરેખર છે. આ તો એક પેલી ભૂમિકા રૂપે છે કે અહીંયા અમે નિયમની વાત કરવી છે, તો એની સાથે એને બતાવવા માટે અમે ભેદથી આપત, આગમ અને તત્વથી વાત કરશું. તો તત્વમાં અહીંયા લઈ દા જીવ અને અજીવની છદ્રોની વાત કરી, પણ મૂળ જે જીવ અધિકાર છે એની વાત એનાથી આવશે, દસમી ગાથા કે ઉપયોગ લક્ષણ કરીને એ દ્રવ્યગુણ પર્યાય. તો ત્યાં આખું દ્રવ્ય ગુણ પર્યાયમાં જીવની સ્થાપના કરીશ. હવે તારે શું પ્રગટ કરવું છે? નિયમસાર મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ માટે આશ્રયભૂત કોણ તત્વ છે? આ એનું નામ શુદ્ધ અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ, જેને તમે કહો કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. સર્વ ભેદથી રહીત, આવ્યું તો ન્યા સર્વસાંગથી રહીત, એમ અહીંયા નિયમસાર મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટેનું આશ્રયભૂત તત્વ કોણ છે એનું વર્ણન આખું શેમાં ચાલે છે? શુદ્ધ ભાવ અધિકારમાં. 38 ગાથાથી લઈને 55 ગાથા સુધીની છે શુદ્ધ ભાવ અધિકાર. હવે એનાથી જે ચોથો અધિકાર વ્યવહાર ચારિત્ર અધિકાર. તો નિયમસાર એટલે શું? બહિરાત્માપણું છે કે પરમાત્માપણું? અંતરાત્માપણું. એને માટે સાધક દશા છે, અને સાધક દશા છે તો સાધના પણ છે અને અલ્પ હજી બાધકપણું પણ રહેલું છે. તો બાધકપણામાં તે ભૂમિકાને યોગ કેવો ભાવ હોય? તો અહીંયા કોની વાત કરી છે? વ્યવહાર ચારિત્ર અધિકારમાં કોની વાત કરી છે? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. જો કોઈને વાંચો તેમાં છે ને અહિંસા વ્રત આદિ પાંચ આવી ગયા, પછી ઈર્યા સમિતિ પાંચ આવી ગઈ, પછી મનોગુપ્તિ વચન કાય ગુપ્તિ આવી ગયું. તો આ કોની વાત આવી? આ 13 કોના આવ્યા બોલ? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. કોની વાત આવી? ચારિત્રના 13 ભેદ. બાકી તો મુનિરાજ માટેની જ, અને અહીંયા એટલા માટે આ લીધું કારણ કે પોતાની ભાવના માટે છે. નહીં તો વ્યવહાર ચારિત્રમાં શ્રાવકની પણ વાત આવી શકત, પણ અહીંયા કોની લીધું છે? પોતાની ભાવના માટે પોતાની, અને એટલા માટે નિયમસારમાં મુખ્યતા આખી કોની જ આવશે? મુનિની મુખ્યતાથી. પણ એનો અર્થ એમ ન સમજ કે ચોથે એનો અંશ ન હોય, ચંશ ચોથે પણ હોય છે. અને એટલા માટે એ જેમ પ્રચુર સંસંવેદન છે તો ચોથે ગુણ સ્થાને અલ્પ છે, તો એટલે દેહ અંશ રૂપે જ્ઞાનીની પણ વાત એમાં સાથે. અને એવી દશા મારે પ્રગટ કરવી તો મારા માટે પણ, ખાલી એમ ન લે તો ચારિત્રનો અધિકાર નિયમસાર એટલે એમ નહીં, નિયમસાર છે પણ સાથે સાથે શું દેખાડ્યું છે? એક પહેલું તો ચારિત્ર એટલે ચરણાનુયુગ નહીં પણ એની વિતરાગતા રૂપની જે છે એના માટેની વાત. તો એનો પહેલો આશ્રયભૂત તત્વ બતાવ્યો, અને વ્યવહાર ચારિત્ર અધિકારમાં તે ભૂમિકાને યોગ ચારિત્રના 13 ભેદ દેખાડ્યા, અને એક બીજું સાથે દેખાડ્યું 71 થી 75 ગાથા. જો એમાં છે, શેની વાત છે? 71 છે, 22માં પાના ઉપર છે ને, ભગવાન અરત પરમેશ્વરનું નમન, ભગવાન સિદ્ધ પરમેશ્ઠીનું, આચાર્ય ભગવંત આચાર્ય આવ્યું ને, પંચ પરમેશ્ઠીનું વર્ણન પણ સાથે. કારણ કે આ મુનિરાજને તો છે અહીંયા એ બાને કીધું તને પણ પેલું આ પંચ પરમેશ્વર સાચું સ્વરૂપ ખબર હોવું જોઈએ. નિયમસાર જેવું અધ્યાત્મનું, અને એમાં સાથે પણ કોની વાત લીધી છે? પંચ પરમેશ્વર. અમે તો માનીએ છીએ, અમે તો આંખ બંધ કરીને પણ નમસ્કાર મંત્ર બોલી લઈએ છીએ. અરે એના ખરેખર સ્વરૂપ સુધી પહોંચજે કે પંચ પરમેશ્વરી કોને કહેવાય, ઘનગાતિ કર્મ વિહીન અને 34 અતિશય. બહુ સુંદર ગાથાઓ છે. પહેલાં ખબર નહીં હોય સોનગઢ કાંઈ નહીં, મે મહિનામાં છોકરાઓના ક્લાસ ભણ્યા ત્યારે તો નહોતા નહીં ગયા હોય ને, ત્યારે છે ને આપણે પ્રશ્નોત્તરમાળા મોટી છે, પછી એની નાની છે ને શું કહેવાય જૈન સિદ્ધાંત પ્રવેશિકા, એનું પણ એક નાનું વર્ઝન જેને કહીએ એનું નામ લઘુ જૈન સિદ્ધાંત. અને એની શરૂઆતમાં આ 5 ગાથા મૂકવામાં આવતી, જે છોકરા ભણ્યા હશે એને ખબર હશે, એ મોઢે કરાવતા. આ એક બહુ જ પાયો પહેલાં નાખવા, જેને નમસ્કાર મંત્ર ગાયત્રી છે કેવા, બીજી શૈલીમાં આપણે બધા શીખતા હશે, પણ આ તો એક કોણે રચી છે? કુંદકુંદ આચાર્ય દેવે પાંચ પરમેશ્ઠીનું સ્વરૂપ વર્ણ્યું છે, તો કમસે કમ મન તો થાય એ તેટલું આપણે શીખે ને, એમાં બહુ અઘરું પડે એવું નથી ને? પંચ પરમેશ્ઠી બહુ અઘરા હોય ને, નહીં નામ આવડતા હોય મંત્ર આવડતો હોય. તો એ સુંદર વાત કરીને હવે એ જે વ્યવહાર ચારિત્ર અધિકાર પૂરો થાય, અને એના પછી આખો નિયમસાર એટલે મોક્ષનો માર્ગ, આ એનું પાંચમા અધિકારથી. અને એટલા માટે એમાં એક સરસ શબ્દો આવશે, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, આવશ્યક, ભક્તિ અને સમાધિ. આ બધા ખાલી એટલા નામ નહીં આવે, એને સાથે વિશેષણ આવશે. કોઈને એમ તો આ પ્રતિક્રમણ પ્રત્યાખ એ તો આપણે કરતા હોય છે કે એ જ, એની વાત નથી. જો એના માટે પાંચમું અધિકારનું નામ વાંચીએ, સોરી બધું પાંચ પેજ તો મળે છે ને સ્ક્રીન ઉપર, એ કદાચ છે ને 22માં પાને પરમાર્થ પ્રતિક્રમણ, જો અહીંથી શરૂઆત થયું છે. જેમ નિયમસાર એટલે શુદ્ધ રત્નત્રય, વિપરીત એટલે વ્યવહારથી રહીત શુદ્ધતા નહીં, એટલા માટે એક એકમાં પદ્મમલ ધારી દેવે આ અધિકાર પાડાય. એકચ્યુઅલી સમયસારમાં પણ ખરેખર આત્મખ્યાતિના અધિકાર છે. કુંદકુન આચાર્યદેવ તો સળંગપણે 415 લખે છે, એમાં અહીંયા સળંગપણે 187 ગાથા. એમાં પદ્મમલ ધારી દેવને એમ લાગ્યું કે આમાં આ વિષયની વાત છે, તે રીતે અધિકાર કરીને ટાઇટલ એ બનાવ્યું છે. તો અહીંયા ઘણાને કદાચ પ્રશ્ન થઈ શકે ને, કુંદકુન આચાર્યદેવના પંચપરમાગમમાં ચલો ત્રણ ઉપર, એમાં સમયસાર પ્રવચનસાર નિયમમાં અમૃતચંદ આચાર્ય દેવની ટીકા કેટલા ઉપર છે? 85 લઈએ, 4 લઈએ, તેમાં કોના ઉપર છે? 3 ઉપર છે, નિયમસાર ઉપર નથી. કેમ એવું હશે? અસફાઉટ ચાલો છે, 5માંથી આપણે લઈએ 4, 4માંથી 3, સમયસાર પ્રવચનસાર અને 85 કાય સંગ્રહ, એના ઉપર અમૃતચંદ આચાર્ય દેવની ટીકા અને જીસન આચાર્ય દેવની ટીકા, આ ઉપર કેમ નહીં? એવું કેમ હશે? તર્ક કરવા રહેવા દે, સહેજ એવો યોગ નથી મળ્યો એ પ્રકારે. એમાં કોઈ તર્ક કરીને કાંઈ આપણે નથી વિપરીત, ક્યારે પણ અનુમાનની અનુમાનની તર્ક અનુમાન ઉપરથી છે, અનુમાન કરીને એની ક્યાંય એકાંત ખેંચી ન જાવ, ભાઈ નથી ખબર, સહેજ એવો યોગ નથી બન્યો. અરે પણ જેણે કર્યું છે એને મહા કર્યું છે એ તો વિચારી લઈએ. અને ઘણીવાર ગુરુદેશીના નિયમસાર ઉપરના પ્રવચનો જેમ થયા છે લગભગ 8-1 વારમાં, તો ભલે પૂરા બધા ક્યાંક નહીં, ક્યારેક પણ એ રીતે છૂટા છૂટા કરીને, એમાં કોઈ વાર ગુરુદેશે કહે સમયસાર કરતાં પણ કોઈ અપેક્ષા એ નિયમસારમાં કદાચ આવી ગયા છે શબ્દો, એ અધિકતા હોય છે કે આમાં કારણ પરમાત્માની અને એ કારણ શુદ્ધ પર્યાયની વાત કહીને એ પદ્મબલધારી દેવ અને કુંકુન આચાર્યદેવ એક વિશિષ્ટ વાત આપણને એ બતાવી. તો અહીંયા ફરીથી જે નિયમસારનો જે સબ્જેક્ટ કહીએ આપણે, મોક્ષ માર્ગ રત્નત્રય, તો એ વિષય કેટલામાં અધિકારથી શરૂ થાય છે? 5માં. અને એનું નામ શું આપ્યું? પરમાર્થ. પરમાર્થ એટલે યથાર્થ, વાસ્તવિક, સમીચીન. આ એ પ્રતિક્રમણ કોને કહેવાય એની વાત છે. પછી એના પછી જ 6ઠો અધિકાર કયો છે? નિશ્ચય પ્રત્યાખ્યાન. પ્રતિક્રમણ ભૂતકાળના દોષ સાથે રિલેટેડ છે, અને પ્રત્યાખ્યાન કોને છે? ભવિષ્યમાં હું કરીશ એનાથી પ્રત્યાખ્યાન કરું છું. ભવિષ્યમાં કરવાનો તો પ્રશ્ન જ નહીં, ભવિષ્યમાં નહીં કરે એવો વર્તમાનનો નિર્ણય. તો તેનું નામ પાછો શબ્દ શું આપ્યું? નિશ્ચય પ્રત્યાખ્યાન. અને આમાં પણ હજી અધિકાર આવશે બધા ધ્યાન, એટલે ધ્યાન તો આવશે જ. ઘણીવાર કોઈ પણ અધિકારમાં આવે ને દોષમાં, એમાં વચન યોગની ઘણીવાર વાત આવતી હોય. વચનના નિમિત્તે બોલવા અને સાંભળવામાં આપણને ઘણા વિકલ્પોમાં ખેંચાઈ જતા હોય છે. તેમાં શરૂઆતની ગાથાઓમાં આવશે વચનને મૌનપણે ધારણ કરીને, એટલે ખાલી મૌન એટલે બોલવાનું નહીં, વચન સંબંધીના વિકલ્પો નહીં કરવાના. ને તો આણે તો મને આમ કીધું તો ને હવે હું આને આમ કહીશ, એવા પ્રકારની પણ બધા વિકલ્પ, મનના અમસ્તા વિકલ્પ તો છે જ, આ તો વ્યક્તપણે એ. તો અહીંયા 6ઠો કયો છે? નિશ્ચય પ્રત્યાખ્યાન. અને 7મો કયો છે? પરમ. આજો દરેકના અલગ અલગ ટાઇટલ આપ્યા છે વિશેષણમાં. પરમ એટલે ઉત્કર્ષ પણ, એટલે આ બધા જ કહેવા છે મુનિ દશાને યોગ. ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાક પણતી, આ એના જુદા જુદા નામ છે. પણતીની એક જ ધારા છે, ત્રણ કસાયના અભાવપૂર્વકની મુનિની રાજ, અને જેનું નામ શું છે? નિયમસાર. મુનિરાજની ત્રણ કસાય અભાવપૂર્વકની જે વિતરાક પણતી, એનું નામ શું છે? નિયમસાર. આપણો બધાનો ત્રિકાળી કારણ પરમાત્મા એ કોણ છે? સમયસાર. તો અહીંયા આખું એ વાત કરીને કે એ પણતી એનું ભૂતકાળના દોષથી રહી છે તો પરમાર્થ પ્રતિક્રમણ છે, ભવિષ્યના દોષોથી રહી છે તો નિશ્ચય પ્રત્યાખ્યાન છે, અને વર્તમાનના દોષથી રહી છે તો પરમ આલોચના. ચાલો એનાથી 8મો, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત. શું શબ્દ વાપરો? પદ્મમલ ધારી દેવે કેટલા શુદ્ધ અને નિશ્ચય બધા એની, અને પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે એની સંધિ શું છૂટે? પ્રાય અને ચિત્ત. પ્રાય એટલે ઘણી વખત, લગભગ, કહે ને પ્રાય લગભગ આવું. અને ચિત્ત એટલે, ચિત્ત એટલે, ચિત્ત એટલે જ્ઞાન. ચલો ચિત્ત એટલે જ્ઞાન, ચલો એવું લઈએ. પણ એનો એક પ્રાયનો અર્થ જો જોવો હોય ને તો આપણે એની ગાથા જોઈએ. 118 નંબરની ગાથાની આસપાસ આપણે જોઈએ કે આચાર્ય દેવે પ્રાયનો અર્થ શું કર્યો છે. પ્રાયનો અર્થ છે એને મને ઉત્કૃષ્ટપણે એવો અર્થ કર્યો છે. આપણે પ્રાય એટલે લગભગ આપણે લઈએ છીએ ને, એની જગ્યાએ એમણે એકસો સોળ ગાથા પાનું 231 મળે છે ટીકામાં. ઉત્કૃષ્ટ એવો જે વિશિષ્ટ ધર્મ તે ખરેખર પરમ બોધ છે. હવે ચિત્તના અર્થ કરે છે બોધ, જ્ઞાન અને ચિત્ત જુદા નથી. આમ હોવાથી હવે પરમ ધર્મી જીવને પ્રાય ચિત્ત અર્થાત પ્રકૃષ્ટપણે ચિત્ત આવી ગયું. પ્રાયનો અર્થ શું કર્યો? પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટપણે, વિશિષ્ટપણે ઉત્કૃષ્ટ. અને ચિત્તનો અર્થ શું કર્યો? જ્ઞાન. આ એનું નામ મોક્ષનો માર્ગ. પ્રાયશ્ચિત એટલે ગુરુ પાસે જો, એ બધા વ્યવહારની વાત છે એમાં વાત. પણ અહીંયા શું દેખાડવું છે? શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત દેખાડવું છે. આ જુદી શૈલી જ લાગશે જે સામાન્ય 12માં ચાલે. પ્રતિક્રમણ અમે કરીએ અને પ્રત્યાખ્યાન કરીએ છીએ ને એનાથી આ શું છે આખું? પણ આવું ન અમારાથી થાય તો ઓલું તો કરવા દો તમે. ઓલું આવું તો નથી થતું, અમારી તાકાત નથી ને. જીવનમાં પહેલું જો ખરેખર રુચિ અને રસ લાગ્યો તો નકાર પહેલો નહીં આવે. અમે પ્રયત્ન કરશું, પોઝિટિવ આવશે. પણ જેના જીવનમાં એની જરૂરિયાત લાગી નથી, અધિકતા રુચિ નથી લાગી, અમારાથી નહીં થાય. પૈસા કમાવાની વાત હશે ને ત્યાં કાંઈક હશે તો શું હશે? નહીં, ના મહેનત કરશું, ત્યાં તમે કહેશો એ બધું કરશો ત્યાં. કારણ કે જે રસ છે ને રુચિ, ત્યાં વીર્યની સ્પૂર્ણાથી હંમેશા કેવું આવશે? અસ્થિતિ, પોઝિટિવ વધુ આવશે. તો નથી થઈ શકતું તો પ્રયત્ન કરશો. બીજી વાત, પણ ખાલી રાગની ક્રિયા કે શારીરિક ક્રિયા કરી એને યથાર્થ નહીં માનીએ. સાચું મેં પ્રતિક્રમણ કર્યું સાથે નહીં માનીએ. શું હોવું જોઈએ? એ કર્યું કે પણ મેં એક સ્વાધ્યાય રૂપનું કર્યું. આપણે પણ જે કરીએ છીએ 8-14 કરીએ છીએ ને 10 લક્ષણ, ત્યારે ખરેખર શું વિચારવા જેવું છે? આ બાને પ્રતિક્રમણના બાસને અમે 1 કલાક જે આપણે થાય, 50 જે મિનિટ જે હોય એટલો અમે એક શું કરીએ છીએ? અને સ્વાધ્યાય દ્વારા મારા ક્યાં દોષ છે અને કેમ ટળે છે એ વિધિની ખબર પડે છે. એ ભૂમિકાનું પ્રતિક્રમણ છે. યથાર્થ તો નિશ્ચયપૂર્વકનું થાય એ તો પછીની વાત છે. પણ મારા દોષ ક્યાં છે અને એ દોષ કેમ ટાળવા છે એની આખી અમને સ્વાધ્યાય દ્વારા ખબર પડે છે. બાકી ખરેખર એ નિશ્ચયપૂર્વકના વ્યવહાર પ્રતિક્રમણ આલોચના તો સાધક દશામાં હોય. તો અહીંયા ફરીથી આપણે ક્યાં પહોંચ્યા હતા? શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત. પછી 9મો પરમ સમાધિ અધિકાર. આ બધા સમાધિ ક્યારે હોય છે? જીવનના અંતે હોય છે. જીવતા થોડી સમાધિ લેવાય. જીવતા તો જીવન જીવાય ને, અને મરણ આવે ત્યારે શું લેવાય છે? ભાવના કરજે. પણ સમાધિ ક્યારે લેશું? સમાધિ થોડી કોઈ જો એના માટે જો જોવું હોય. આની ગાથાઓ છે ને 125-133 સુધીની ગાથા આપણે કાઢીએ. સમાધિ અધિકારની 125 થી આપણે બધા બોલતા જશું ક્યારેક નહીં. સ્થાયી સામાયિક 248 પાનો 125મી ગાથા 248. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી બોલીએ છીએ ને. ક્યાં બોલીએ છીએ? ન્યાવળી ક્યાંથી આવી ગયું? ક્યાંથી આવ્યું આવું? સામાયિકની ત્રીજો પાઠ છે. કારણ કે આપણે પ્રતિક્રમણના 6 વિભાગ છે. એમાં પેલું સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાંક્ષર ને, તો એમાં ત્રીજો પાઠ છે કે ભગવાન કેવી વચનની ક્રિયાને સામાયિક કહે છે તે હવે કહેવામાં આવે છે. એવું જ છે ને એમાં. તો શું છે બીજું? આત્માના કેવા ભાવને શબ્દ છે, વચનની ક્રિયા નહીં, શરીરની ક્રિયા નહીં, આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક કહે છે એ હવે કહે. તો સામાયિકની વાચે અહીંયા સમાધિ અધિકાર છે, તો બેને શું લિંક ભાઈ? સ્થાયી સામાયિક અને અધિકાર શેનો છે? સમાધિનો. બે વચ્ચે શું લિંક છે કે પાછી એક ગાથા નહીં, સળંગ ક્યાં સુધીની છે? 133 ગાથા સુધીનું છે. એના પછી તો આખો પરમ ભક્તિ અધિકાર આવી જશે. સામાયિક એટલે શું? સમતાની પ્રાપ્તિ, તેનું નામ સામાયિક છે. અથવા બીજી જગ્યાએ સરસ એની પણ એવી જ વ્યાખ્યા, સમયમાં પરિણમન, એનું નામ સામાયિક. સમય એટલે પોતાનો શુદ્ધાત્મા છે, એ રૂપે પરિણમન કરવું, તેનું નામ શું છે? સામાયિક. અથવા તો સમતા ભાવની પ્રાપ્તિ. સમતા ભાવ એટલે કોઈ પણ અનુકૂળતામાં રાગ નહીં અને પ્રતિકૂળતામાં નહીં. અને એટલા માટે અહીંયા સમાધિ અધિકારમાં કુંદકુંદ આચાર્ય દેખોની વાત કરી છે. સમાધિમાં શું હોય છે? આદિ વ્યાધિ ઉપાધિથી રહીત સમાધિ, માટે સમતા ભાવ છે અને તેથી સામાયિકની આખી. અને એના પછીનો 10મો અધિકાર પરમ ભક્તિ. ખાલી ભક્તિ શબ્દ નથી, જો દરેકમાં ટાઇટલ આપ્યા છે. આપણે કંઈ કરીએ છીએ પરમ ભક્તિ કે થોડી હીન ભક્તિ, એટલે અલ્પ ભક્તિ. પરમ એટલે અલ્પ, હીન તો નહીં લઈ. આપણે કંઈ કરીએ, નિશ્ચય કાંઈ કરતા નથી એવું કાંઈ નહીં, ભક્તિ કરીએ છીએ. ભલે માણસો ઓછા આવે પણ 10 લક્ષણમાં કરીએ છીએ. નહીં કરીએ છીએ ને, ભક્તિ તો કરીએ છીએ ને, વ્યવહાર ભક્તિ તો કરીએ છીએ કે નહીં? જીવનમાં એક બહુ નિશ્ચિતપણે માની લો, હીરો લીધા વગર ક્યારે પણ હીરાની ડબ્બી બોલતો નહીં. ત્યાં તો હોશિયાર છીએ, ત્યાં બોલવા જે દુનિયામાં મૂર્ખા કહેશો, એમ અહીંયા એક નિશ્ચિતપણે માની લેવું. શું માની લેવું? નિશ્ચય વગરનો ક્યારે વ્યવહાર હોઈ શકે નહીં. જેવી રીતે કાર્ય થયું છે તો ઉપાદાનને નિમિત્ત છે, કાર્ય વગર ઉપાદાન નિમિત્ત ન હોઈ શકે. આ બધા સિદ્ધાંત છે, બધા ઇનએવિટેબલ, જેને કહે ને બાય ડિફોલ્ટ આ બધા હોય. તો અહીંયા પરમ ભક્તિમાં સરસ વાત લેશે આચાર્યદેવ કે છદ્મસ્થ દશામાં શ્રાવકને પણ રત્નત્રય પ્રગટ થયા છે એટલી ભક્તિ છે. બોલે નાનો અધિકાર છે પણ એમાં સાથે શું લેશે? શ્રાવકને પણ જેટલું જેટલી રત્નત્રયની સુત્તા છે એટલું એને શું છે? ભક્તિ છે અને પ્રગટ થઈ છે. કારણ કે ભગવાને જે પૂર્ણતા કરી છે એવો જ અંશ અહીંયા પ્રગટ થયો, એ ભગવાન પ્રત્યેની ખરેખર ભક્તિ છે. ભગવાન વિતરાગ છે અને હું રાગમાં એકાકાર થાવ એ ભગવાનની, કારણ કે ભગવાનની આજ્ઞા જ નથી. ભગવાન પોતે કેવા રાગી હતા, એમાંથી કેવા થયા? વિતરાગી થયા. પૂર્વ ભૂમિકામાં હતા ને પહેલાં, અજ્ઞાન દશામાંથી શેમાં થયા? પૂર્ણ સર્વજ્ઞ. તો એમની આજ્ઞા શું હશે? આપણને રાગ કરવાની હશે? તો અજ્ઞાન દશામાં રહેનામાં છે કે તું પણ રાગ ટાળીને વિતરાગ થા, અને અજ્ઞાન ટાળીને તો ખરેખર એવી દશાનો પ્રયત્ન કરીએ, એ જ ખરેખર ભગવાનની શું છે? એ ભક્તિ છે. હવે 11મો આપણે જે વાત લીધી, 5માંથી 11 સુધી આખો કોનો વાત છે? આખો નિયમ સાર એટલે કોનો છે? મોક્ષ માર્ગની. નિશ્ચય પરમ આવશ્યક. કેટલા આવશ્યક હોય? કોને? શ્રાવકને કે મુનિરાજને? બેયને. તો બેયના સરખા હશે. તો કેમ ભાઈ, બેયને શું કામ ફરક પાડ્યો? બે સાધક દશામાં છે, બેયને છે આવશ્યકની વાત છે, આવશ્યક કરવા તો સરખા કેમ ન હોય? ભૂમિકા આખી બદલાઈ ગઈ છે. ભલે એના એ મોક્ષ માર્ગમાં, પણ ભૂમિકા. મુનિરાજને દરરોજ જિનેન્દ્ર દેવના દર્શન કરવા એવો કોઈ નિયમ નથી. મહિનાઓ સુધી વન જંગલમાં હોય, બાર નગરમાં આવવાનો જ વિકલ્પ ન હોય. જ્યારે શ્રાવકને માટે સમય મળે તો, એટલું બ્રેકેટમાં રાખી લેવાનું. શું હોય છે? જો બે આખી ભૂમિકા છે. મુનિરાજને દાન એવો કોઈ પ્રશ્ન છે જ નહીં એમને તો. તો એ રીતે આખા કે આપણા માટે શું છે? જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને એ પણ બોલીએ છીએ ને, પ્રતિક્રમણ ઘણું બોલીએ પણ ખબર નહીં, એ ખાલી 10 દિવસ પૂરતું છે ને. ષટકર્માણી દિને દરરોજ કરવા જેવું છે, એમ નથી 6 દિવસના એવું નથી. અને મુનિરાજના હમણાં આપણે લીધા એ છે. હવે એમાં પરમ આવશ્યક, આના ઉપરથી કાંઈ યાદ આવે કાંઈ? પરમ 6 આવશ્યક છે એવું કાંઈ સોગાની જી, આમાંથી જ ક્યાંક એવું હશે, આપણા બીજું પણ હોઈ શકે, આ તે એક અનુમાન. એમાંથી ગુરુદેશનાથી 6 આવશ્યક શું? પરિસ કેટલા હોય? પરિસ 22 પરિસ 22, એ તો બધા તે વખતના 12ના સંયોગથી વાત કરી છે. અને કદાચ અંદરમાં લઈએ તો વિકલ્પની વાત છે, બાકી તો આત્મામાં લીન થતા ઉપયોગ જ બહારનો જાય, પરિસ જ છે. એમ અહીંયા શું છે, આવશ્યક કેટલા છે? એક બહુ જ વિચારવા જેવું છે. તે તે ભૂમિકાના વિકલ્પથી આવા ભેદ પાડવામાં આવ્યા, કારણ કે વિકલ્પની ધારા એક સરખી ન રહી શકે. મુનિદશામાં પણ, મુનિદશામાં શું હોય? પંચમહાવ્રત છે, સમિતિ છે, ગુપ્ત બધા, એમાં તો એક ધારણ કોઈ વિકલ્પ ન રહે. શ્રાવકમાં આપણા માટે પણ છે, એક નહીં રહી શકે. તો એના માટે કે વિકલ્પની ભૂમિકામાં આવશે તો આવા પ્રકાર પડશે. બાકી ખરેખર અંતરંગની ધારા માટેનો નહીં. પૂજ્ય બેનસીને એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ને, આપની દિનચર્યા શું? આપણે તો હોંશે કહી દઈએ, અમે તો વહેલા ઉઠીને અભિષેકમાં પહોંચી જઈએ છીએ ને, અમે સવારના અમારા 2 કલાક તો જૈન મંદિરમાં જ નહીં, પ્રાઉડલી તમે તો આવતાય નથી. તમે એક બહુ જ વિચારો, એક જ્ઞાનીના પ્રશ્નોનામાં ઉત્તરમાં પણ એમની ધારા અંદર કેવી રહેતી હશે? અરે સાધનામાં વળી કાર્યક્રમ છે ના, સાધનાની અખંડ ધારા હોય, વિકલ્પોમાં ખંડ પડતા હોય છે. એવો કયો સાધના સાધક આત્માને એક સમય એવો આવ્યો કે જ્યાં પોતાના શુદ્ધાત્માનું અવલંબન છૂટી ગયું હોય, અને આ એમની દિનચર્યા છે, આ એમની સાધના છે, આ એમનો મોક્ષ માર્ગ. ભૂમિકા પ્રમાણે, બાયના વિકલ્પો પ્રમાણે એ ચરણાની યોગની શૈલીમાં છે, એનો કોઈ ના નથી, નિષેધ નથી, પણ મુખ્યતા શું હોય છે એમની? અને જો જીવનમાં જે અંદરની ધારા હોય ને, ઉત્તરમાં એ જ આવી જાય એનો. તો અહીંયા ફરીથી આપણે છેલ્લું પૂરું કરીએ. આપણે અહીંયાથી ક્યાં લીધું હતું? 5મો કયો હતો? પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. અને 11મો અહીંયા કયો આવ્યો? નિશ્ચય પરમ. અને એ આખો કોને આવી ગયો? મોક્ષ માર્ગની પણતીના જુદા જુદા નામથી આ અધિકાર કર્યા છે. મોક્ષ માર્ગની ધારા તો એક જ સળંગ જ છે, એના જુદા જુદા વિકલ્પથી નામ લીધા. અને હવે 12મો એ કયો લીધો? તો એટલે કોની વાત આવી? હવે આ બધું હમણાં જીવ અધિકાર હતો, શુદ્ધભાવ અધિકાર, વળી અહીંયા શુદ્ધોપયોગ શું ફરક છે? જો આપણને બીજી ગાથામાં શું કીધું હતું? માર્ગ ને માર્ગ ફળનું. તો 5માંથી 11 કોની વાત આવી? માર્ગની. અને હવે 12મો છેલ્લો અધિકાર એના ફળ, કે આવી જે સાધના કરે છે એને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય છે. તો એની મુખ્યતાથી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન શું છે એની મુખ્યતા લઈને છેલ્લે તો બહુ સુંદર વાત આવશે છેલ્લા, કે આ બધા વિકલ્પો છે એ બધા છોડીને જે નિર્વાણને પામ્યો, સિદ્ધ ભગવાનને વંદન કરવાની વાત આખી એ વાત આપણને કરશે. અને એમાં આપણને આ બધા વિકલ્પોથી છૂટીને છેલ્લે પણ એક આપણને આવશે, આવા સુંદર માર્ગની કે જેમાં માર્ગ ને માર્ગફળની વાત કરી છે, એ કોઈ માત્ર ઈર્ષાથી એની નિંદા કરતો હો તો તું ક્યારે પણ, ક્યારે પણ. પછી એમાં શું એડ કરશું? ચલો હજી શું એડ કરશું? ક્યારે પણ સપનામાં પણ, જાગ્રતમાં તો નહીં, સપનામાં પણ અભક્તિ કરીશ ને પણ નિશ્ચિતપણે તારી અંતરંગપણથી મેં એના ભક્તિ હોવી. એ રીતે સુંદરમાં પરમાગમ, બધાય પરમાગમ સુંદર જ છે, પણ આમાં એક કોઈને એમ લાગે કે ચારિત્રનો અધિકાર છે એટલે વેવા એમના ફરીથી કારણ કાર્યની સંધિપૂર્વક એમને સુંદર રીતે કારણ પરમાત્મા દેખાડતા જાય, કાર્ય પરમાત્મા દેખાડતા જાય છે, માર્ગ ને માર્ગનું ફળ દેખાડીને સુંદરપણે આ પરમાગમની રચના.
હવે આપણે જે
सुना कि निश्चय भक्ति तो सम्यक दृष्टि के जीवन में नहीं होती है, लेकिन श्रावक दशा में धर्म की प्रभावना में विशेष उत्साह श्रावक के जीवन में होता है, और उस प्रभावना के उत्साह के निमित्त में वो पंचकल्याणक आदि क्रियाएं करते हैं, और उन पंचकल्याणकों में विशेष उत्साह से भक्ति भाव को प्रदर्शन करने के लिए